ओम शांति। गुड मॉर्निंग। 5 नवेम्बर 2025 ना रोजना बापदादा द्वारा उच्चारायेला प्रातः मूलीना महावाक्य छे। मीठा बाळको, आ आखी दुनिया रोगीओनी मोटी हॉस्पिटल छे। बाबा आव्या छे आखी दुनिया ने निरोगी बनावा। मीठा बाळको, आ आखी दुनिया રોગીઓની મોટી હોસ્પિટલ છે। બાબા આવ્યા છે આખી દુનિયાને નિરોગી બનાવવા। પ્રશ્ન છે, કઈ સ્મૃતિ રહે તો ક્યારે પણ મૂંઝાઈશ અર્થાત નિરાશાપણું કે દુઃખની લહેર નથી આવી શકતી। ઉત્તર છે, હવે આપણે આ જૂની દુનિયા જૂના શરીરને છોડી ઘરે જઈશું, પછી નવી દુનિયામાં પુનર્જન્મ લઈશું। આપણે હમણાં રાજયોગ શીખી રહ્યા છીએ રાજાઈમાં જવા માટે। બાપ આપણા બાળકોના માટે રૂહાની રાજસ્થાન સ્થાપન કરી રહ્યા છે। આજ સ્મૃતિમાં રહે તો દુઃખની લહેર નથી આવી શકતી। ગીત છે, તુમ્હી હો માતા પિતા તુમ્હી હો। ઓમ શાંતિ। ગીત કોઈ આપ બાળકો માટે નથી, નવા નવાને સમજાવવા માટે છે। એવું પણ નથી કે અહીં બધા સમજદાર જ છે, ના, બે સમજને પણ સમજદાર બનાવાય છે। બાળકો સમજે છે આપણે કેટલા બે સમજ બની ગયા હતા, હવે બાપ આપણને સમજદાર બનાવે છે। જેમ સ્કૂલમાં ભણીને બાળકો કેટલા સમજદાર બની જાય છે, દરેક પોતપોતાની સમજથી બેરિસ્ટર એન્જિનિયર વગેરે બને છે। આ તો આત્માને સમજદાર બનાવવાનો છે। ભલે પણ ભણે પણ આત્મા છે શરીર દ્વારા, પરંતુ બહાર જે પણ શિક્ષા મળે છે તે છે અલ્પકાળ માટે શરીર નિર્વાહ અર્થ। ભલે કોઈ કન્વર્ટ અર્થાત પરિવર્તન પણ કરે છે, હિન્દુઓને ક્રિશ્ચિયન બનાવી દે છે, શા માટે? થોડું સુખ મેળવવા માટે, પૈસા નોકરી વગેરે સહજ મેળવવા માટે, આજીવિકા માટે। હમણાં આપ બાળકો જાણો છો, આપણે પહેલા પહેલા તો આત્મ અભિમાની બનવું પડે। આ છે મુખ્ય વાત, કારણ કે આ છે જ રોગીઓની દુનિયા। આવા કોઈ મનુષ્ય નથી જે રોગી ન બનતા હોય, કાંઈ ન કાંઈ થાય છે જરૂર। આ આખી દુનિયા મોટામાં મોટી હોસ્પિટલ છે જેમાં બધા મનુષ્ય પતિત રોગી છે, આયુષ્ય પણ બહુ જ ઓછું છે, અચાનક મૃત્યુ થઈ જાય છે, કારના પંજામાં આવી જાય છે। આ પણ આપ બાળકો જાણો છો। આપ બાળકો ફક્ત ભારતની જ નહીં, આખા વિશ્વની સેવા કરો છો ગુપ્ત રીતે। મૂળ વાત છે કે બાપને કોઈ નથી જાણતા, મનુષ્ય થઈને અને પારલૌકિક બાપને નથી જાણતા, એમની સાથે પ્રેમ નથી રાખતા। હવે બાપ કહે છે, મારી સાથે પ્રેમ રાખો, મારી સાથે પ્રેમ રાખતા રાખતા તમારે મારી સાથે જ પાછા જવાનું છે। જ્યાં સુધી પાછા જાઓ ત્યાં સુધી આછી છી દુનિયામાં રહેવું પડે છે। પહેલા પહેલા તો દેહી અભિમાની બનો, ત્યારે તમે ધારણા કરી શકો છો અને બાપને યાદ કરી શકો છો। જો દેહી અભિમાની નથી બનતા તો કોઈ કામના નથી, દેહ અભિમાની તો બધા છે। તમે સમજો પણ છો કે અમે આત્મ અભિમાની નથી બનતા, બાપને યાદ નથી કરતા, તો અમે તે જ છીએ જે પહેલા હતા। મૂળ વાત છે જ દેહી અભિમાની બનવાની, નહીં કે રચનાને જાણવાની, ગવાય પણ છે રચયિતા અને રચનાનું જ્ઞાન. એવું નથી કે પહેલા રચના પછી રચયિતાનું જ્ઞાન કહેશે, ના, પહેલા રચયિતા એ જ એક બાપ જ છે, કહેવાય છે, કહેવાય પણ છે હે ગોડફાધર અર્થાત પરમપિતા, એ આવીને આપ બાળકોને આપ સમાન બનાવે છે. બાપ તો સદૈવ આત્મ અભિમાની છે જ, એટલે એ સુપ્રીમ છે. બાપ કહે છે હું તો આત્મ અભિમાની છું, જેમાં પ્રવેશ કર્યો છે એમને દેહ અભિમાની, જેમને જેમાં પ્રવેશ કર્યો છે એમને પણ દેહ અભિમાની બાપ તો સદૈવ આત્મ અભિમાની છે, એટલે એ સુપ્રીમ છે. બાપ કહે છે હું તો આત્મ અભિમાની છું, જેમાં પ્રવેશ કર્યો છે એમને પણ આત્મ અભિમાની બનાવું છું, આમનામાં પ્રવેશ કરું છું આમને કન્વર્ટ કરવા, કારણ કે આ પણ દેહ અભિમાની હતા. આમને પણ કહું છું સ્વયંને આત્મા સમજી મને યથાર્થ રીતે યાદ કરો. એવા ઘણા મનુષ્ય છે જે સમજે છે આત્મા અલગ છે, જીવ અલગ છે. આત્મા દેહમાંથી નીકળી જાય છે તો બે ચીજ થઈ જાય છે. બાપ સમજાવે છે તમે આત્મા છો, આત્મા જ પુનર્જન્મ લે છે, આત્મા જ શરીર લઈને પાર્ટ ભજવે છે. બાબા વારંવાર સમજાવે છે પોતાને આત્મા સમજો, આમાં ખૂબ મહેનત જોઈએ. જેમ વિદ્યાર્થી ભણવા માટે એકાંતમાં બગીચા વગેરેમાં જઈને ભણે છે, પાદરી લોકો પણ ફરવા જાય છે તો એકદમ શાંત રહે છે, તે કોઈ આત્મા અભિમાની નથી રહેતા, ક્રાઇસ્ટની યાદમાં રહે છે. ઘરમાં રહીને પણ યાદ તો કરી શકે છે, પરંતુ ખાસ એકાંતમાં જાય છે ક્રાઇસ્ટને યાદ કરવા. બીજા કોઈ તરફ જોતા પણ નથી કે સારા સારા હોય છે, સમજે છે. જે સારા સારા હોય છે સમજે છે, અમે ક્રાઇસ્ટને યાદ કરતા કરતા એમની પાસે ચાલ્યા જઈશું. ક્રાઇસ્ટ હેવન અર્થાત સ્વર્ગમાં બેઠા છે, અમે પણ હેવનમાં ચાલ્યા જઈશું. આ પણ સમજે છે ક્રાઇસ્ટ હેવનલી ગોડફાધરની પાસે ગયા, અમે પણ યાદ કરતા કરતા એમની પાસે જઈશું. બધા ક્રિશ્ચન એક, તે એકના બાળકો થયા. એમનામાં થોડું જ્ઞાન ઠીક છે, પરંતુ ક્રાઇસ્ટનો આત્મા તો ઉપર ગયો જ નથી. ક્રાઇસ્ટ નામ જ શરીરનું છે, જેમને ફાંસી પર ચડાવ્યા. આત્મા તો ફાંસી પર નથી ચડી શકતો. હવે ક્રાઇસ્ટનો આત્મા ગોડફાધરની પાસે ગયો, આ કહેવું પણ ખોટું થઈ જાય છે. પાછા કોઈ કેવી રીતે જશે? દરેકે સ્થાપના પછી પાલના જરૂર કરવાની હોય છે, મકાનનું સમારકામ વગેરે થાય છે, આ પણ પાલના છે ને. હવે બેહદના બાપને તમે યાદ કરો. આ નોલેજ બેહદના બાપ સિવાય કોઈ આપી ન શકે. પોતાનું જ કલ્યાણ કરવાનું છે, રોગીથી નિરોગી બનવાનું છે. આ રોગીઓની મોટી હોસ્પિટલ છે, આખું વિશ્વ રોગીઓની હોસ્પિટલ છે. રોગી જરૂર જલ્દી મરી જશે. બાપ આવીને આખા વિશ્વને નિરોગી બનાવે છે. એવું નથી કે અહીં જ નિરોગી બનશે. બાપ કહે છે નિરોગી હોય છે જ નવી દુનિયામાં, જૂની દુનિયામાં નિરોગી હોઈ ન શકે. આ લક્ષ્મી નારાયણ નિરોગી એવર હેલ્ધી અર્થાત સદા સ્વસ્થ છે, ત્યાં આયુષ્ય પણ લાંબુ હોય છે. રોગી વિકારી હોય છે, નિર્વિકારી રોગી નથી હોતા, તેઓ છે જ સંપૂર્ણ નિર્વિકારી. બાપ સ્વયં કહે છે આ સમયે આખું વિશ્વ ખાસ ભારત રોગી છે. આપ બાળકો પહેલા પહેલા નિરોગી દુનિયામાં આવો છો, નિરોગી બનો છો યાદની યાત્રાથી. યાદથી તમે ચાલ્યા જશો પોતાના સ્વીટ હોમ. આ પણ એક યાત્રા છે, આત્માની યાત્રા છે, બાપ પરમાત્માની પાસે જવાની. આ છે આધ્યાત્મિક યાત્રા. આ શબ્દ કોઈ સમજી નહીં શકે, તમે પણ નંબરવાર જાણો છો પરંતુ ભૂલી જાઓ છો. મૂળ વાત છે આ. સમજાવવું પણ ખૂબ જ સહજ છે, પરંતુ સમજાવે તે છે જે પોતે પણ રૂહાની યાત્રા પર હોય. પોતે હશે નહીં, બીજાને બતાવશે તો તીર નહીં લાગશે. સત્યતાનું બળ જોઈએ. અમે બાબાને એટલું યાદ કરીએ છીએ જે બસ સ્ત્રી પતિને કેટલા યાદ કરે છે. આ છે પતિઓના પતિ, બાપોના બાપ, ગુરુઓના ગુરુ. ગુરુ લોકો પણ એ બાપને જ યાદ કરે છે. ક્રાઇસ્ટ પણ બાપને યાદ કરતા હતા, પરંતુ એમને કોઈ જાણતું નથી. બાપ જ્યારે આવે ત્યારે આવીને પોતાનો પરિચય આપે. ભારતવાસીઓને બાપની ખબર નથી તો બીજાઓને ક્યાંથી મળી શકે? વિદેશથી પણ અહીં આવે છે યોગ શીખવા માટે. સમજે છે પ્રાચીન યોગ ભગવાનને, સમજે છે પ્રાચીન યોગ ભગવાને શીખવાડ્યો. આ છે ભાવના. બાપ સમજાવે છે સાચો સાચો યોગ તો હું જ કલ્પ કલ્પ આવીને શીખવાડું છું. એક જ વાર. મુખ્ય વાત છે સ્વયંને આત્મા સમજી બાપને યાદ કરો. આને જ રૂહાની યોગ કહેવાય છે. બાકી બધાનો છે શારીરિક યોગ. બ્રહ્મ સાથે યોગ રાખે છે એ પણ બાપ તો નથી, એ તો મહત્તત્વ છે, રહેવાનું સ્થાન. તો સત્ય એક જ બાપ છે. એક બાપને જ સત્ય કહેવાય છે. આ પણ ભારતવાસીઓને ખબર નથી કે બાપ જ સત્ય કેવી રીતે છે. એ જ સચખંડની સ્થાપના કરે છે. સચખંડ અને જૂઠખંડ. તમે જ્યારે સચખંડમાં રહો છો તો ત્યાં રાવણ રાજ્ય જ નથી હોતું. અર્ધા કલ્પ પછી રાવણ રાજ્ય જૂઠખંડ શરૂ થાય છે. સચખંડ આખા સતયુગને કહેવાશે. સચખંડ આખા સતયુગને કહેવાશે. પછી જૂઠખંડ આખા કળિયુગનો અંત. હમણાં તમે સંગમ પર બેઠા છો, નથી અહીંયા નથી ત્યાં. તમે યાત્રા કરી રહ્યા છો. આત્મા યાત્રા કરી રહ્યો છે, શરીર નહીં. બાપ આવીને યાત્રા કરતા શીખવાડે છે. અહીંથી ત્યાં જવાનું છે. તમને આ શીખવાડે છે. તે લોકો પછી ચંદ્ર તારા વગેરે તરફ જવાની યાત્રા કરે છે. હવે તમે જાણો છો એમાં કોઈ ફાયદો નથી. આ વસ્તુઓથી જ બધો વિનાશ થવાનો છે. બાકી જે પણ આટલી મહેનત કરે છે તે બધું વ્યર્થ. તમે જાણો છો આ બધી ચીજો જે સાયન્સ અર્થાત વિજ્ઞાનથી બને છે તે ભવિષ્યમાં તમારા જ કામમાં આવશે. આ ડ્રામા બનેલો છે. બેહદના બાપ આવીને ભણાવે છે તો કેટલો રિકાર્ડ અર્થાત આદર રાખવો જોઈએ શિક્ષકનો. આમ પણ ખૂબ આદર રાખે છે. શિક્ષક ફરમાન કરે છે સારી રીતે ભણીને પાસ થઈ જાઓ. જો ફરમાન મેં નહીં માનશો તો નાપાસ થઈ જશો. બાપ પણ કહે છે તમને પણ ભણાવું છું વિશ્વના માલિક બનાવવા. આ લક્ષ્મીનારાયણ માલિક છે. ભલે પ્રજા પણ માલિક છે, પરંતુ પદ તો ઘણા છે ને. ભારતવાસી પણ બધા કહે છે અમે માલિક છીએ. ગરીબ પણ ભારતના માલિક પોતાને સમજશે, પરંતુ રાજા અને તેમનામાં ફરક કેટલો છે. નોલેજથી પદમાં ફરક થઈ જાય છે. નોલેજમાં પણ હોશિયારી જોઈએ, પવિત્રતા પણ ખૂબ જરૂરી છે. તો હેલ્થ વેલ્થ પણ જોઈએ. સ્વર્ગમાં બધું છે ને. બાપ મુખ્ય ઉદ્દેશ સમજાવે છે. દુનિયામાં બીજા કોઈની બુદ્ધિમાં આ મુખ્ય ઉદ્દેશ હશે નહીં. તમે ફરથી કહેશો અમે આ બનીએ છીએ, આખા વિશ્વમાં આપણી રાજધાની હશે. આ તો હમણાં પંચાયતી રાજ્ય છે. પહેલા હતા ડબલ તાજધારી, પછી એક જ તાજ. હમણાં તાજ નથી. બાબાએ મોરલીમાં કહ્યું હતું, આ પણ ચિત્ર હોય. ડબલ સિરતાજ રાજાઓની આગળ સિંગલ તાજવાળા માથું નમાવે છે. હમણાં બાપ કહે છે, હું તમને રાજાઓના રાજા ડબલ સિરતાજ બનાવું છું. તે છે અલ્પકાળ માટે. આ છે 21 જન્મોની વાત. પહેલી મુખ્ય વાત છે પાવન બનવાની. બોલાવે પણ છે કે આવીને પતિથી પાવન બનાવો. એવું નથી કહેતા કે રાજા બનાવો. હમણાં આપ બાળકોનો છે બેહદનો સંન્યાસ. આ દુનિયામાંથી જ ચાલ્યા જશો પોતાના ઘરે, પછી સ્વર્ગમાં આવશો. અંદર ખુશી રહેવી જોઈએ. જ્યારે સમજો છો આપણે ઘરે જઈશું, પછી રાજાઈમાં આવીશું, પછી મુરઝાઈશ, દુઃખ વગેરે, આ બધું કેમ થવું જોઈએ? આપણે આત્મા ઘરે જઈશું, પછી પુનર્જન્મ નવી દુનિયામાં લઈશું. બાળકોને સ્થાયી ખુશી કેમ નથી રહેતી? માયાનો વિરોધ ખૂબ છે, એટલે ખુશી ઓછી થઈ જાય છે. પતિત પાવન સ્વયં કહે છે, મને યાદ કરો તો તમારા જન્મ જન્માંતરના પાપ ભસ્મ થઈ જશે. તમે સ્વદર્શન ચક્રધારી બનો છો, જાણો છો, પછી આપણે આપણા રાજસ્થાનમાં ચાલ્યા જઈશું. અહીં ભિન્ન ભિન્ન પ્રકારના રાજાઓ થયા છે. હવે ફરી રૂહાની રાજસ્થાન બનવાનું છે. સ્વર્ગના માલિક બની જશો. ક્રિશ્ચિયન લોકો હેવનનો અર્થ નથી સમજતા. તે મુક્તિધામને હેવન કહી દે છે. એવું નથી કે હેવનલી ગોડફાધર કોઈ હેવનમાં રહે છે. એ તો રહે જ છે શાંતિધામમાં. હમણાં તમે પુરુષાર્થ કરો છો પેરેડાઇઝ અર્થાત વૈકુંઠમાં જવા માટે. આ ફરક બતાવવાનો છે. ગોડફાધર છે મુક્તિધામમાં રહેવાવાળા. હેવન નવી દુનિયાને કહેવાય છે. ફાધર અર્થાત પિતા જ આવીને પેરેડાઇઝ સ્થાપન કરે છે, જેને તમે શાંતિધામ કહો છો. અને તે લોકો હેવન સમજે છે. આ બધી સમજવાની વાતો છે. બાપ કહે છે, નોલેજ તો ખૂબ સહજ છે. આ છે પવિત્ર બનવાની નોલેજ, મુક્તિ જીવન મુક્તિમાં જવાની નોલેજ, જે બાપ જ આપી શકે છે. જ્યારે કોઈને ફાંસી અપાય છે તો અંદર આ જ રહે છે કે અમે ભગવાનની પાસે જઈએ છીએ. ફાંસી આપવાવાળા પણ કહે છે, ભગવાનને યાદ કરો. ભગવાનને બંને નથી જાણતા. તેમને તો તે સમયે મિત્ર સંબંધી વગેરે યાદ આવે છે. ગાયન પણ છે, અંતકાલ જો સ્ત્રી સિમરે. કોઈને કોઈ યાદ જરૂર રહે છે. સતયુગમાં જ મોહ જીત રહે છે. ત્યાં જાણે છે એક ખાલ છોડી બીજી લઈ જશે. ત્યાં યાદ કરવાની જરૂર નથી. એટલે કહે છે, દુઃખ મેં સિમરણ સબ કરે, સુખ મેં કરે ન કોઈ. અહીં દુઃખ છે એટલે યાદ કરે છે. ભગવાન પાસેથી કંઈક મળે, ત્યાં તો બધું મળેલું જ છે. તમે કહી શકો છો અમારો ઉદ્દેશ્ય છે મનુષ્યને આસ્તિક બનાવવા, ધણી ના બનાવવા. હમણાં બધા નિધણના છે, આપણે ધણીના બનીએ છીએ. સુખ શાંતિ સંપત્તિનો વારસો આપવા વાળા બાપ જ છે. આ લક્ષ્મીનારાયણનું કેટલું લાંબુ આયુષ્ય હતું આ પણ જાણે છે ભારતવાસીઓનું. પહેલા પહેલા આયુષ્ય બહુ જ લાંબુ રહેતું હતું, હમણાં ઓછું છે. કેમ ઓછું થયું છે આ કોઈ પણ નથી જાણતા. તમારા માટે તો બહુ જ સહજ થઈ ગયું છે સમજવું અને સમજાવવાનું, તે પણ નંબરવાર છે. સમજણ દરેકની પોતપોતાની છે. જે જેમ ધારણ કરે છે એમ સમજાવે છે. અચ્છા અચ્છા, મીઠા મીઠા સિક્કી લથા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે. બાપ દાદા નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, જેમ બાપ સદૈવ આત્મ અભિમાની છે તેમ આત્મ અભિમાની રહેવાનો પૂરેપૂરો પુરુષાર્થ કરવાનો છે. એક બાપને દિલથી પ્રેમથી પ્રેમ કરતા કરતા બાપની સાથે ઘરે જવાનું છે. બીજી પોઈન્ટ છે, બેહદના બાપનો પૂરેપૂરો રિગાર્ડ અર્થાત આદર રાખવાનો છે, અર્થાત બાપના ફરમાન પર ચાલવાનું છે. બાપનું પહેલું ફરમાન છે, બાળકો સારી રીતે ભણીને પાસ થઈ જાઓ. આ ફરમાનનું પાલન કરવાનું છે. વરદાન છે, શક્તિશાળી સેવા દ્વારા નિર્બળમાં બળ ભરવા વાળા સાચા સેવાધારી ભવ. શક્તિશાળી સેવા દ્વારા નિર્બળમાં બળ ભરવા વાળા સાચા સેવાધારી ભવ. સાચા સેવાધારીની વાસ્તવિક વિશેષતા છે નિર્બળમાં બળ ભરવાના નિમિત્ત બનવું. સેવા તો બધા કરે છે, પરંતુ સફળતામાં જે અંતર દેખાય છે એનું કારણ છે સેવાના સાધનોમાં શક્તિની કમી. જેમ તલવારમાં જો જૌહર અર્થાત ધાર નથી તો તે તલવારનું કામ નથી કરતી, એમ સેવાના સાધનોમાં જો યાદની શક્તિનું જૌહર અર્થાત બળ નથી તો સફળતા નથી. એટલે શક્તિશાળી સેવાધારી બનો, નિર્બળમાં બળ ભરીને ક્વોલિટી વાળા આત્માઓ કાઢો, ત્યારે કહેવાશે સાચા સેવાધારી. સ્લોગન છે, દરેક પરિસ્થિતિને ઉડતી કળાનું સાધન સમજી સદા ઉડતા રહો. દરેક પરિસ્થિતિને ઉડતી કળાનું સાધન સમજી સદા ઉડતા રહો. અચ્છા, ઓમ શાંતિ. અવ્યક્ત ઈશારા, અશરીરી તથા વિદેહી સ્થિતિનો અભ્યાસ વધારો. આજની પોઈન્ટ છે, આમ અશરીરી થવું સહજ છે, પરંતુ જે સમય કોઈ વાત સામે હોય, કોઈ સર્વિસની ઝંઝટ સામે હોય, કોઈ હલચલમાં લાવવા વાળી પરિસ્થિતિ હોય, એવા સમયમાં વિચારો અને અશરીરી થઈ જાઓ. એના માટે લાંબા સમયનો અભ્યાસ જોઈએ. વિચારવાનું અને કરવાનું સાથે સાથે થાય ત્યારે અંતિમ પેપરમાં પાસ થઈ શકશો. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ થેન્ક યુ. ઓમ શાંતિ.